આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર વાત કરીએ એક ગરવા ગુજરાતીની. ઓસ્ટ્રેલિયાને પોતાની કર્મભૂમિની સાથે પોતાનું જ વતન બનાવી ચૂકેલા ઘણા બધા ગરવા ગુજરાતીઓ છે કે જે સમુદાયની સેવા માટે સદાય તત્પર રહેતા હોય છે. આવા ઘણા ગરવિલાઓની મુલાકાત અમે SBS ગુજરાતી પર તમારી સાથે કરાવીએ છીએ. તો આ જ શ્રેણીમાં આજે આપની મુલાકાત કરાવું છું સિડનીના શ્રી દીપક પડિયાર સાથે. દીપકજી, SBS ગુજરાતી પર સ્વાગત છે.
ધન્યવાદ. મારું પરિચય, હું મૂળ ડીસાથી છું, પાલનપુરની બાજુમાં ડીસા, ઉત્તર ગુજરાતથી. અહીંયા 2008માં હું અહીંયા માઇગ્રેશન સ્કિલ વર્કર તરીકે અહીંયા ઓસ્ટ્રેલિયા આવેલો છું. શરૂઆતમાં આવ્યા પછી ઘણી બધી 2008માં રિસેસના લીધે તકલીફ હતી, જોબ નથી, અને લગભગ 6-8-12 મહિના સુધી મારી પાસે કોઈ પ્રોપર એવી જોબ નથી જેમાં ઇન્કમ થઈ શકે. પછી ધીરે ધીરે તક મળી અને ધીરે ધીરે આગળ વધતા ગયા. પરલી બીજી ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, વિની બેગો જે કેરેવાન બનાવે છે એ બધી કંપનીઓમાં કામ કર્યું. અંતે 2011ની અંદર મને એલિજિબલ થયો હું સિટીઝનશીપ માટે. સિટીઝનશીપના મારા ઓથ લીધા, ઘણી બધી કંપનીઓમાં, નાની મોટી કંપનીઓમાં કામ કર્યું. 2016થી હું ન્યૂ સાઉથ વેલ્સ ગવર્મેન્ટના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં મને કામ કરવાની તક મળી. એમાં મેં 2.5 વર્ષ જેટલું કામ કર્યું અને ત્યારબાદ મને ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો. તો હવે અત્યારે એની અંદર હું કામ કરી રહ્યો છું. કામ કરવાની સાથે સાથે હું ગુજરાતી સમાજને જે કંઈ પણ મારાથી બનતી હોય મદદ, એ હું મદદ કરું છું. પણ બ્રીફલી, આપણી ગુજરાતી કમ્યુનિટીને નાના મોટા પ્રશ્નો ઓથોરિટી જોડે, કાઉન્સિલ જોડે હોય, કોઈને હોસ્પિટલમાં કોઈ એમના મમ્મી પપ્પા આવ્યા, બીમાર પડી ગયા હોય, ઇન્સ્યોરન્સ ના હોય તો હોસ્પિટલની જોડે નેગોશિએશન કરવાનું હોય, હાઈ કમિશન કોન્સ્યુલેટ જોડે કોઈ એવા VFS ના લગતા કોઈ પ્રશ્નો હોય તો એ સોલ્વ કરવાના હોય, તે બધી એવી નાની મોટી મદદ. આપણે નવરાત્રિનું આયોજન કરવાનું હોય, એમાં મિનિસ્ટર કોઈ બોલાવવાના હોય, રાજકારણીઓને આપણે ગુજરાત પ્રજા શું છે, આપણે ભારતીયો શું છે, એમની વિશે એમની માહિતી આપવાની હોય તો વગેરે, આ બધા ઘણા બધા સોશિયલ એક્ટિવિટીને લગતા કામો હું કરું છું.
દીપકજી, બહુ જ ટૂંકમાં તમે જણાવ્યું કે તમારી પણ જે સેટલમેન્ટ પ્રોસેસ થઈ ઓસ્ટ્રેલિયા આવવાની, એ પણ અન્ય માઇગ્રન્ટ્સ કરતાં કંઈ અલગ નહોતી. તમે પણ એટલા જ સંઘર્ષનો સામનો કર્યો, તમે પણ એટલા જ પડકારો જોયા આ મુકામ સુધી પહોંચવા માટે. તો વાત કરીએ તમારી સામુદાયિક સેવાઓની, કયા કયા પ્રશ્નો છે કે જે અંગે તમે સતત કાર્યરત છો?
મારું સૌથી વધારે સમાજ સેવામાં લોકલ ઓથોરિટીને લગતા જે પ્રશ્નો હોય છે, કાઉન્સિલ, લોકલ કાઉન્સિલની અંદર, એ કાઉન્સિલના પ્રશ્નો કાઉન્સિલ મેયર સુધી પહોંચાડવા માટે, અથવા લોકલ આપણે જે સરકારી પોલિટિશિયન જે હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે રાજ્ય સરકાર હોય, તે એ જે ઓથોરિટી જોડે જે મુશ્કેલીઓ પડતી હોય આપણે ગુજરાતી સમાજને, અને એમની પાસે ખબર નથી કે કયા વિભાગમાં કઈ રીતે ક્યાં કામ કરાવવું અથવા કોને મળવું, તેનું હું માર્ગદર્શનને નોર્મલી આપતો હોઉં છું. એમને કોઈ વાર મારી જરૂર હોય તો હું મારા જોબમાંથી રજા લઈને એમની જોડે પણ જાઉં છું સાથે મીટિંગ કરવા માટે. એમને કોઈ લોયર, સોલિસિટર કે આવું કોઈ પણ લીગલ માણસની જરૂર હોય તો હું એમની જોડે સંપર્ક કરાવું છું. બીજી મારી સેવામાં કોન્સ્યુલેટ જનરલ સિડની જોડે આપણે ઘણા બધા પાસપોર્ટની જરૂર હોય, ઇમરજન્સી વિઝા માટેની જરૂર હોય છે, કોઈને ઓસીઆઈ રિન્યુઅલ કરવાનું હોય છે, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોય છે, એવી ઘણી બધી સેવાઓ આપણા અહીંયા માઇગ્રન્ટને જોઈતી હોય છે. તો એમાં ક્રિટિકલ જે ઇસ્યુ હોય છે કે ભાઈ પપ્પા કે મમ્મી કોઈ એક્સપાયર થઈ ગયા કે એવું કોઈ સમસ્યા થઈ અને એમની પાસે ઓસ્ટ્રેલિયાનું પાસપોર્ટ જ છે અને ઇન્ડિયાના વિઝા નથી, તો એ વખતે હું કોન્સ્યુલેટ જનરલ જોડે હું કોન્ટેક્ટ કરીને એમને અર્જન્ટ વિઝાનું કે જે બી મારાથી બનતી હોય શક્ય એમની જોડે કોન્ટેક્ટ કરી અને એમને હેલ્પ કરતો હોઉં છું. ઘણા બધા લોકો મને ફેસબુક દ્વારા બી મારી પાસે મદદ માંગતા હોય છે કે ભાઈ ફેસબુકની અંદર લખી દે કે ભાઈ મારે અર્જન્ટ આવું તો જોઈએ છે વિઝા કે PCC કે કંઈ પણ, તો મને જાણવા મળે તો કોઈ મારો રેફરન્સ આપે અથવા મને જાણવામાં આવે તો હું એમને ફોન કરીને સામેથી હેલ્પની ઓફર કરતો હોઉં છું. તો આવી ઘણી બધી પછી આપણે ગુજરાતી સમાજની જે ગરબાનો પ્રોગ્રામ હોય છે નવરાત્રિનો, તો એને આપણે ટુરિઝમને કેવી રીતે પ્રમોટ કરી શકીએ એવું મેં વિજયભાઈ રૂપાણી જોડે બી વાત કરી હતી, એમને લાઈવ વિડીયો બી બતાવ્યો હતો, અને આપણે કઈ રીતે ટુરિઝમ ઇન્ડિયાનું સ્પેસિફિકલી ગુજરાતીઓનું અને ઓસ્ટ્રેલિયાનું કઈ રીતે મેચ કરીને આપણે ટુરિઝમ બંને દેશમાં વધારી શકીએ, તો એના માટે હું સતત કાર્યરત રહું છું.
બહુ જ સારું લાગે જાણીને. પણ પ્રશ્નની વાત આવી, તમે ઘણા બધા પ્રશ્નોની વાત કરી, કયા પ્રશ્નો છે જે ગુજરાતી સમુદાયને ખાસ નડે છે?
ગુજરાતી સમુદાયને ખાસ કરીને જે નડતા પ્રશ્નોમાં કહી શકાય તો સતત બંને હસબન્ડ વાઇફ બંને જોબ કરતા હોય છે, તો એમની પાસે જયારે કોઈ પણ સમસ્યા નાનાથી લઈને મોટી ઓથોરિટી જોડે હોય, કાઉન્સિલ જોડે હોય કે કોન્સ્યુલેટ જનરલ જોડે કે હાઈ કમિશન જોડે, એમની પાસે ટાઈમનો અભાવ હોય છે, એમની પાસે નોલેજનો બી થોડો અભાવ હોય છે. કારણ કે આપણે ઇન્ડિયન બેકગ્રાઉન્ડ આવી કઈ રીતે ક્યાં વસ્તુ કઈ રીતે એસ્કલેટ કરવી છે એમનું નોલેજ નથી હોતું, તો એની લીધે સમસ્યા નાની સમસ્યા પણ એમના માટે બહુ મોટી બની જાય છે. મોટા પ્રશ્નોમાં એક પહેલું જોબનું હોય છે, તો હું વિવિધ પ્રકારના વોટ્સએપ ગ્રુપો ચલાવું છું, એની અંદર સારા કોઈ આપણે એચઆરમાં કામ કરતા હોય છે એવા લોકોને ઇન્વોલ્વ કરી એમને ગાઈડન્સ અપાવું છું. સેકન્ડલી, આપણે જે ઓથોરિટી જોડે જે કામ કરવાનું હોય છે, લોકલ ઓથોરિટી જોડે, તેમાં ગુજરાતી સમાજને ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે કે કઈ ચેનલથી કઈ રીતે ક્યાં કામ લેવું એમનો અભાવ હોય છે. અમુક ગુજરાતીઓ આપણે બેઝિક ઇંગ્લિશનું એમની પાસે હોય છે ક્વોલિટી, તો ઇંગ્લિશમાં એમને ક્યાં કઈ રીતે લેટર લખવું અથવા ક્યાં કેવી રીતે રજૂઆત કરવી એની પ્રોપર માહિતી ના હોવાના અભાવના કારણે એ લોકો સ્ટ્રગલ કરતા હોય છે. બીજું, આપણે અંદર અંદર સમાજના જે પ્રશ્નો હોય છે, કોઈ ડિવોર્સનો પ્રશ્ન હોય, તે બધા પ્રશ્નોમાં હું ઇન્ડિયન સપોર્ટ સેન્ટર જે છે એની અંદર મેટરને એસ્કેલેટ કરું છું અને ત્યાંથી એ લોકો નેસેસરી સપોર્ટ પ્રોવાઈડ કરે છે. ડોમેસ્ટિક વાયોલન્સ હોય કે કોઈ મતભેદ હોય, તો આ બધા પ્રશ્નો, આવા ચાર પાંચ જે પ્રશ્નો આપણે કહી શકાય કે જે મેઇન સમસ્યાઓ આપણી ગુજરાતી સમાજ અહીંયા ફેસ કરી રહી છે ઓસ્ટ્રેલિયામાં.
વાત કરી સમસ્યાઓની તો એનું નિરાકરણ પણ છે. તમે બહુ જ ટૂંકમાં વાત કરી કે તમે વિવિધ પ્રકારના વોટ્સએપ ગ્રુપ ચલાવો છો. વોટ્સએપ એક એવી મેસેજિંગ એપ બની ગઈ છે કે જે મોસ્ટલી બધાની પાસે હોય, તો તમારા એ ગ્રુપ વિશે વાત કરશો, એમાં કયા પ્રકારની માહિતી શેર થાય છે, લોકો કેવી રીતે એની સાથે જોડાઈ શકે?
વોટ્સએપની અંદર મારી પાસે નાના મોટા 40-50 ની વચ્ચે, તો અમુક ગ્રુપ જે છે, વાત કરી કે આપણે ઇન્ડિયન સોશિયલ ગ્રુપ છે, તો એની અંદર કોઈ પણ માણસને, ફોર એક્ઝામ્પલ એમના મમ્મી પપ્પા આવતા હોય તો કયો ઇન્સ્યોરન્સ લેવું જોઈએ હેલ્થનો, એમાં પ્રશ્ન કરે તો એમાં જે જાણકારી હોય માણસને, તો એ લોકો એમની ઇન્ફોર્મેશન એમની જોડે શેર. તો મારી પાસે સોશિયલ નેટવર્કિંગ ગ્રુપ છે, પછી કોઈ ઇમિગ્રેશનના લગતા કોઈ પ્રોબ્લેમ હોય તો એનું એક ગ્રુપ છે, તો જેની અંદર અમુક જે માણસો જે અમુક કામ કરતા હોય અથવા એમને જાણકારી હોય તો એ ઇન્ફોર્મેશન શેર કરે છે. જોબ સિકરમાં જોબની માહિતી શેર કરે છે. પછી આપણે ઇન્ડિયાથી લઈને તમિલનાડુ, આ ઓલ ઇન્ડિયાનું એક ગ્રુપ છે, એની અંદર વિવિધ પ્રકારના કે ભાઈ અમારે ઇન્ડિયા જઈએ છીએ અને અમારે ફરવા જવું છે કેરળ, તો કેરળમાં કઈ સારી હોટલમાં રહી શકાય, ક્યાં શું છે એની માહિતી શેર કરતા હોય છે. તો આવી નાની નાની મોટી સોશિયલ મીડિયાની અંદર રોજિંદા જે પ્રશ્નો હોય છે એની ઇન્ફોર્મેશન આપ લે થતી હોય છે અને એની અંદર એમનું નિરાકરણ બી મોટા ભાગે આવી જતું હોય છે.
તમે વાત કરી કે ઘણા બધા વિવિધ વિષયો સાથેના વોટ્સએપ ગ્રુપ ચાલે છે, તો તમને સ્વાભાવિક રીતે પૂછવાની ઈચ્છા થાય કે આ બધા વોટ્સએપ ગ્રુપ જે અન્ય ગ્રુપ ચાલે છે વોટ્સએપ પર આ જ પ્રકારના, એનાથી કેવી રીતે અલગ પડે છે?
એની અંદર રિયલી ઇન્ફોર્મેટિવ માહિતી હોય છે. દાખલા તરીકે ડીમોટ પોઈન્ટ કાલથી ચાલુ થાય છે, તો પબ્લિકને માહિતી આપવામાં આવે, પછી કોઈ એવો નિયમ બદલાય ટ્રાફિકનો કે કોઈ ઇમિગ્રેશનનો કે એવો કોઈ નિયમ બદલાય અને જેની જાણકારીમાં પાસે આવ્યું છે લોકો પાસે માહિતી પહોંચી જાય છે. તો આપણા ગ્રુપની અંદર જે માણસો જે છે બહુ સારા સારા હોદ્દા ઉપર ગવર્મેન્ટથી લઈને સંસ્થાઓ જોડે અથવા વોલેન્ટરીલી આપણે જે કામ કરતા હોય છે અને એમની પાસે બહુ સારું એવું નોલેજ બી હોય છે અને એ નોલેજ શેર કરતા હોય છે, તો આફ્ટર ઓલ મ્યુચ્યુઅલ બેનિફિટ બધાને થતો હોય છે.
જી, ખરેખર ખૂબ જ સારું લાગ્યું આપની સાથે વાત કરીને. દીપકજી, આપે SBS ગુજરાતી માટે સમય કાઢ્યો અને આ જાણકારી આપી, આપનો ખૂબ ખૂબ આભાર.
હરિતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.